માં પ્રતિમાઓનો 8 દિવસમાં આપણે આ પૂજન કર્યું અને એ દ્વારા ત્રણેય લોકના જે 8 કરોડ 56 લાખ એ બધા પણ જૈન મંદિરમાં બિરાજમાન જિનેન્દ્રદેવનું આપણે ભાવનાપૂર્વક અર્ચડાવી સ્મરણ કર્યું. આ જે કોઈ પ્રસંગ હોય છે એ પોતાની સાધનાને બળ મળે એના માટે હોય છે. આપણી એવા કોઈ પુણ્ય નથી, ભલે આપણે મનુષ્ય 2.5 દીપમાં આવેલ 700 જૈન મંદિર સુધી પહોંચી શકાય છે, પણ એવી કોઈ આપણી પાસે કોઈ વિદ્યાધર રાજાઓ કે મુનિરાજો પાસે જેવી શક્તિઓ હોય છે એવી કોઈ શક્તિ નથી, કોઈ પુણ્ય પણ નથી. છતાં પણ આપણી ભાવનામાં એવી ઉત્કર્ષતા રાખીએ કે જાણે આપણે ત્યાં પહોંચી ગયા હોય અને ભાવનાથી એ જિનેન્દ્રદેવના દર્શન પૂજનનો આપણે મહોત્સવ ઉજવતા હોય. ભાવનાની હીનતા ક્યારે પણ પરિણમન નહીં કરાવે. 12માં યોગ બને ન બને એ તો ઉદયાધીન બને છે, પણ પોતાની ભાવનાની ઉત્કર્ષતા તો નિરંતર હોવી જોઈએ. તો એ ભાવનાથી આ શાશ્વત પર્વ છે, આપણે એનું પૂજન એને કર્યું છે. બીજો એક આજે એક પ્રસંગ છે, પૂજ્ય ગુરુદેવસિંહે શાશ્વત સિદ્ધિધામ જે સમય શિખર છે એનું 2 વાર યાત્રા કરી હતી જીવનમાં. એક વાર કરી હતી 2013માં, જે અત્યારના બહુ જ વાત આજે ચાલી હતી ને ઈશ્રીમાં જે વાત કરી હતી એ 2013ની વાત છે. અને બીજી વાર 10 વર્ષ પછી એ ગુરુદેવસિંહ 2023 અને ત્યારે ટોડાનું સ્મારક ભવનનું જયપુરમાં ઉદઘાટન થયેલું અને ત્યાંથી આખો સંઘ એ જઈને ત્યાં એ કર્યું હતું. અને એમાં એક કદાચ પ્રસંગ કોઈને યાદ હશે તો, ત્યાં નહીં ગયા પણ પછી વાંચ્યું હશે તો, જયપુરથી યાત્રા સંઘ શરૂ થયો અને એક એવું ક્યાં ગામ આવ્યું કે જ્યાં પછી ગુરુદેવ પોતાની થોડી ભૂત ભવિષ્યની બધી વાતો કરી હતી, એવું જ્યાં સિમંદર ભગવાનની જૂની પ્રતિમા લગભગ 400 સાલ એવા રીતે, અને એમાં પ્રશસ્તિમાં શું લખ્યું હતું, જીવંત સ્વામી એવી રીતે શબ્દ હોય. એ બયાના શહેર છે રાજસ્થાનનો. અને ત્યાં ગુરુદેવસિંહ ગયા ત્યારે એ ખબર નહોતી એ લોકોને કે આ સિમંદર ભગવાનની પ્રતિમા છે. આગળ બીજી પ્રતિમાઓ છે એટલે બધું નામ કોઈ નહીં વાંચ્યું હોય, પણ સેજે યોગભાઈનો ગુરુદેવ એક એકના દર્શન કરતા હશે એમાં જોયું આ કઈ છે, તો જોયું તો આ રીતે સિમંદર ભગવાન માટે જીવન સ્વામી વિદેહ ક્ષેત્રે જીવન સ્વામી વિદ્યમાન વિશે સિમંદર સ્વામી. તો સેજે પછી ગુરુદેવસિંહને ત્યાં ભાવ આવ્યો તો પોતાના ભૂત ભવિષ્યની થોડી એ વાતો કરી અને ત્યાંથી પછી ગુરુદેવ વિહાર કરતા શિખરજીમાં એ બીજી વારની યાત્રા કરી, એનો પણ આ દિવસ છે. આપણે આપણા આશ્રવધિકારમાં ગુરુદેવસિંહ આજે ફરીથી ગુરુદેવસિંહને શું ખેદપૂર્વક ખેદ એટલે કે કેવું આવું તત્વ છે અને એમાં પણ સાથેમાં ભગવાન કેવડી કેવડીનું જાણે, જેમ કે ને એ સર્વજ્ઞ સર્વજ્ઞનું જાણે. એક ડર હતો, શું ડર હતો કે ક્રમબદ્ધ માણસો તો આપણો પુરસાદ તોડી જશે. ગુરુદેવસિંહ કોઈને એમ લાગશે ક્રમબદ્ધ માણસો તો શું આવી જશે, નિયતવાદ આવી જશે. અરે નિયતવાદ એકાંત છે, અહીંયા નિયત એકાંત ક્રમબદ્ધ છે કે સાથે પાંચેય સમવાય સાથેનો છે, પણ એનો સુમેળ કરતા નહોતો આવડતો એટલે લોકોને એમ લાગતું તો આ એકાંતામાં આવી જશે. એવી રીતે 5 બોલ ખાસ ગુરુદેવથી ફરી ફરીને ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ. હમણાં છેલ્લે જ આવી ગયું કે નિમિત્ત નથી એમ નથી, પણ નિમિત્ત કરતા પણ એ નથી. એવી જ રીતે ભૂમિકાને યોગ વ્યવહાર નથી એમ નથી, પણ એનાથી કોઈ સાધનામાં આગળ વધાતું નથી. રાગ છે, બહુ જ ખુલાસા કરી કરીને. અને વાત તો ઘણી સરસ કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કઈ પર્યાયના લક્ષ્ય થશે, કઈ પર્યાયના લક્ષ્ય થશે, ક્રમબદ્ધિ ક્યાં ગુણની પર્યાય છે એ કઈ નહીં ને, તો ક્રમબદ્ધ પર્યાય આવી ક્યાંથી. ક્રમબદ્ધ પર્યાય જો પર્યાય નથી તો ગુણ નથી, તો ગુણ નથી પર્યાય ક્યાંથી આવી. ક્રમબદ્ધ પર્યાય એ પર્યાયનું લક્ષણ છે. શું છે, ક્રમબદ્ધ નામની કોઈ પર્યાય નથી એનું લક્ષણ છે. જેમ અનિત્ય શું છે, પર્યાયનું લક્ષણ છે, એમ કોઈ પણ પર્યાય શુદ્ધ હો કે અશુદ્ધ હો એના સ્વકાળે સહજ થાય છે. સહજતાનો સ્વીકાર જ પુરુષાર્થ છે. આપણે પુરુષાર્થ સાથે કોનો લિંક કરી નાખીએ છીએ? કાળનો બદલાવ એ પુરુષાર્થ નથી. નહીં, વહેલું કરી નાખીએ પુરુષાર્થ કહેવાય ને? પર્યાયનો ક્રમ બદલવો, કાળ બદલવો એ પુરુષાર્થ નથી. સહજ પોતાના ક્રમે થતી, અને એનું નામ શું કહેવાય છે ગુરુદેવ? એ યાદ કર્યું તું સમયસારમાં જે 308 ગાથા, 308-11 ક્રમ, એની પહેલા ટાઇટલ શું માર્યું છે કે અકર્તા પણ ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર ક્યાં લઈ જશે? કરતા બુદ્ધિમાં કે અકર્તાપણાના? અને અકર્તાપણું એ શું છે? જ્ઞાતાપણું છે. ત્રણ લિંક છે. એ અધિકાર કયો છે? 308-311 સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો ન્યાથી પ્રારંભ થાય છે. જોઈ જ લેવું છે બધું, એક એક વસ્તુ. 308-311 ગાથા. એમાં પાનું 456 કાઢીએ. આમાં 456 પાનું છે. 308-300 એમાં પહેલું તો સામે જોઈએ, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર મળ્યું. હવે એમાં વિચાર કરીએ, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કોની સિદ્ધિ કરવી છે? જ્ઞાનની સિદ્ધિ. અને એના માટે જો ટાઇટલ વાંચીએ જે ગાથા છે ને 456 એની ઉપર, હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક કહે છે, આવ્યું ટાઇટલ. અને એની ગાથામાં ટીકામાં કયો શબ્દ આવ્યો? ક્રમબદ્ધ પર્યાય. 458 પાને છે ને, પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. શું સિદ્ધ કર્યું અહીંયા? અનેકાંત કે સિદ્ધ કર્યું. ટીકાની પહેલી જ લાઈન 308-311 ગાથાની ટીકાની પહેલી લાઈન, અનેકાંત જીવ જ છે, અજીવ નથી. આપણે રિવર્સ વાંચીએ, અજીવ નથી જીવ જ છે. કોણ કોણ કોણ? જીવ જીવ જ છે. કેવી રીતે? કે ઉપજે છે. સેનાથી ઉપજે છે? પરિણામથી. કોના પરિણામથી? પોતાના પરિણામથી. અને એ કેવા પરિણામ? ક્રમબદ્ધ એવા. આવી ગયું લિંક? જીવ જીવ જ છે, અજીવ નથી. તો એને શું થાય છે? પર્યાય એની શું થાય છે? ઉપજે છે. પરિણામોથી ઉપજે છે. તો કોના પરિણામ? પરના કે પોતાના? પોતાના. આની પરિણામ કેવા થયા? વહેલા થયા કે મોડા થયા? કે ક્રમબદ્ધ એવા પોતા. અને આ રીતે, અને પ્રથમ તો કહીને ગુરુદેવ આ એક લાઈન ઉપર આઈ થિંક એકવાર એક કે બે દિવસ આ બે લાઈન ઉપર પ્રવચન આપ્યા, ખાલી બે લાઈન ઉપર. કે આ શું કહે છે? પ્રથમ તો કહીને શું કરવું છે? એના માટે સંસ્કૃત કહેતા હોય ગુરુદેવ તાવત છે ને પહેલી લાઈનમાં, જીવો હિ તાવત ક્રમ નિયમિત આત્મ પરિણામે. અને પહેલું પ્રથમ તું આ નિર્ણય કર. શું નિર્ણય કર? કે જીવ સેનાથી ઉપજે છે? પરના પરિણામથી. પોતાના, ચાલો પોતાના પરિણામ. એ વહેલા કે મોડા? ક્રમબદ્ધ તો નહીં, આપણે પહોંચ્યું તો ને મોડું થઈ ગયું, ટ્રાફિકમાં અટવાઈ ગયા, મોડું થયું. એ શું ક્રમબદ્ધ? મોડું થાય ક્રમબદ્ધ કહેવાય કે સમયસર થાય ક્રમબદ્ધ કહેવાય? ક્રમબદ્ધ કોને કહેવાય? સમયસર થાય એને ક્રમબદ્ધ કહેવાય ને? આડું અડું વહેલું મોડું થાય એ થોડું, એ તો અક્રમ કહેવાય. પોતાના કલ્પનાથી માનેલા સિદ્ધાંતથી કામ નથી થવાનું. તે અનુમાન કર્યું હતું કે આ ટાઈમે પહોંચું, આ ટાઈમે ટ્રેન આવે, આ ટાઈમે આ થાય, એ આપણું શું કરેલું છે? અનુમાનિત છે. અનુમાનથી સિદ્ધિ છે કે કેવળના જ્ઞાનમાં? એ 9 વાગ્યાનો શેડ્યુલ ટાઈમ હોય અને કોઈ ટ્રેન 9:30 આવે અને ક્યારેક કોઈ 9:45, હવે એ વહેલું મોડું થયું, બરોબર છે કે નહીં? આપણી ભાષામાં કેવળી ભગવાનને એ ક્યારે જાણ્યું હતું? એ ક્યારે આવશે એ ક્યારે જાણ્યું હતું? જે સમય એમને કેવળ જ્ઞાન થયું હતું ત્યારે એમણે જાણ્યું હતું. આ વહેલું મોડું થયું છે ક્યાં? જે વાત કોઈને માની લે, અનંતકાળ પહેલા જે થયા હોય કેવળ જ્ઞાન, એમણે અનંતકાળ પહેલા એ શું જાણ્યું હતું? એ સમયે આવશે તો વહેલું મોડવાનો પ્રશ્ન ક્યાં છે? તું તારા અનુમાનથી માની લે એટલે શું છે? પોતાના અનુમાનનો આગ્રહ ન રાખો કે હું માનું એવું જ પ્રણમન થવું જોઈએ. અરે દરેક પદાર્થની સ્વતંત્રતા અહીંયા બહુ સુંદર રીતે આચાર્ય પ્રથમ તો આ નિર્ણય કરજે, ફરીથી અધિકાર કેવો છે આચાર્યદેવ? અમે તને જ્ઞાતા ભાવે પરમાનનું કહ્યું, આપણે કાલે જ વાંચ્યું હતું ને, સાક્ષાત અકર્તા થાય શબ્દ આવ્યો હતો ને, તો તારે જો અકર્તા સાક્ષાત પરમાનમાં કહ્યું જ્ઞાતા થવું છે તો પહેલો એ નિર્ણય કરજે કે અકર્તા થવું પડશે, અને અકર્તા થવા માટે ક્રમબદ્ધના નિર્ણયને સ્વીકારવો પડશે. જ્ઞાતા થવું છે તેના માટે શું થવું પડશે? અકર્તા. અને અકર્તા થવા માટે શું કરવું પડશે? કે દરેક જીવ, અહીંયા જીવ લખ્યો ને, તો ક્યાં જીવ લેવો? અજ્ઞાની કે જ્ઞાની કે પરમાત્મા, કોઈ પણ જીવ પહેલો એ નિર્ણય કે. અને એવી જ રીતે ચલો આપણું તો બધું સરખું થાય, પણ પૂતગલનું અજીવનું તો આપણે શું કરી શકીએ? આગળ બાગળ ફેરફાર કરી, કાંઈક બધું જ કરીએ. અહીંયા ટેબલને જો ખસેડશું નહીં તો ન્યા ન્યા પડ્યું રહેશે. કરી શકે ને? ચાલો જીવનું તો નહીં, કારણ કે જીવ તો ચેતનવંતો છે, પોતાનું કરે, પણ આ પૂતગલ તો અજીવ છે, જળ છે, એનું તો આપણે કરી શકીએ. એવી જ રીતે, અને એ જ રીતે, એવી રીતે જો એઝ ગુડ એઝ, એમ ન માને કે અજીવ જળ છે એટલે એનું કંઈક કરી, એવી જ રીતે અજીવ પણ. પણ કેમ કીધું? કે જીવની તો તારામાં શક્યતા નથી, તો અજીવ પણ. હવે છદ્રમાં કેટલા બાકી રહ્યા? ફરીથી જીવ આવ્યું ને અહીંયા અજીવ કીધા, કોણ બાકી રહ્યા? જીવ અજીવમાં બધા આવી ગયા. હવે કોનું કાર્ય કરવા જવું છે? અજીવ પણ એના ક્રમબદ્ધ પોતાના પરિણામે ઉપસ્થું. અજીવ પણ, જળ પણ, જેમાં ચેતનપણું નથી, એ પણ એ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામે ઉપસ્થું થકું. અજીવ જ છે, જીવ નથી એનો અર્થ શું? જીવ નથી એનો અર્થ શું? તું એમાં કાંઈ પણ કરતા હરતા નથી, ટોટલી એ અજીવ પોતાના ક્રમબદ્ધ એવા પરિણામે ઉપજે છે. બહુ જ સુંદર એ ગુરુદેવ આ ગાથા તો જયારે વાત આવે ત્યારે તો બધું ખાસ કે આ શું કહે છે. ક્રમબદ્ધ, ક્રમબદ્ધનું ફળ અકર્તા, અને અકર્તાનું ફળ જ્ઞાતા. તો જ્ઞાતા થવું એ પુરુષાર્થ છે કે પ્રમાદ છે? એ સિવાય બીજો પુરુષાર્થ શું છે? ફરીથી પુરુષાર્થ શું છે? પોતાનો જેવો સ્વભાવ છે એ રૂપે પણવું કે એનાથી વિપરીત રૂપે પણવું? તો હું તો જ્ઞાતા છું, જ્ઞાનમય પદાર્થ છું, તો જ્ઞાતા રૂપે પણવું એ જ સાચો સમ્યક એ પુરુષાર્થ છે. અને એ વાત બુદ્ધે લીધી હતી, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પર્યાયના લક્ષ્ય નહીં થાય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જતા અકર્તા એવા પોતાના જ્ઞાયક ઉપર દ્રષ્ટિ ગયા વગર રહેશે નહીં. અને એ વાતનો ગુરુદેવ શ્રી ખાસ પછી આધાર ખુલાસો શું આપ્યો કે પ્રવચન સારની 80 ગાથામાં અર્યનના દ્રવગુણ પર્યાયને જાણવાની વાત કરી, તો એમના કેવળ જ્ઞાનનો, કેવળ જ્ઞાન અર્યન ભગવાનને, એનો નિર્ણય કરવાથી શું થશે? એમાં શું લખ્યું છે 80 ગાથા? તે જીવ જાણે આત્મને, આ એનું ફળ છે. જો તું જીવ તરફ, પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ ઢળતો નથી તો સમજી લેજે, તે તારો તો નિર્ણય નથી કર્યો, અર્યનના દ્રવગુણ પર્યાયનો નિર્ણય. અર્યન પરમાત્મા જ્ઞાતા છે, કેવળના રૂપે પરિણમા છે, એનો યથાર્થ નિર્ણય ક્યારે થશે? કે તું તારા જ્ઞાયક સ્વભાવ, તે જીવ જાણે આત્માને, તો એનું ફળ શું મળશે? તસુ મોહ પામે. આટલું જો મોહનો નાશ થયો, કર્તા બુદ્ધિનો નાશ થયો, તો સમજે કે મારા આત્માને મેં, નાયક ભગવાન આત્માને જાણ્યો, અને તો ખરેખર અર્યનના દ્રવ્યગુણ પર્યાયનો, ક્રમબદ્ધનો, કેવળ જ્ઞાનનો મેં નિર્ણય કર્યો. સુંદર રીતે વાત ગુરુદેશી આજે લીધી, અને કારણ કે 12માં બધી ચર્ચાઓ ચાલતી હતી એના રૂપે, અને એનો પછી વાત લઈને કળશ પણ 116 નંબરનો એ લીધો. આપણે થોડોક આપણા વિષય ઉપર ચાલીને જોઈએ આપણે ક્યાં સુધી પહોંચાય છે. આપણે ક્યાં સુધી પહોંચ્યા? કાલે આપણે 25 ગાથા પૂરી કરીને એના પછીના કળશ ઉપર આપણે આવવાનું હતું, 23 નંબરનો કળશ આપણે લીધું. ચાર વાર કથામાં પી આવે છે, એમાં છેલ્લું છે, એનો જો લઈએ થોડો વાંચીએ. 61 પાનું છે 23 નંબરનો કળશ, 61 પાનું. અહી અહી એટલે સંસ્કૃતમાં આ રીતે પ્રેમથી કોઈને, આપણે ગુજરાતીમાં કેવી રીતે હે ભાઈ એમ, ભલા માણસ એમ કહીએ ને, એમ અહીંયા અહી એક કોમળ સંસ્કૃતમાં એના માટેનું છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, ફરીથી કઈ લિંક આવે છે? લિંક આવે છે કઈ? 23-24-25 ગાથામાં કેવું સંબોધન કર્યું તું? એ કરુણા છે, આ એના પછીનો જ કળશ છે એ. તો હે ભાઈ કરુણા, તું કોઈ પણ રીતે આવ્યું, કથમ આપી, કોઈ પણ રીતે, કોઈ પણ રીતે એટલે એનો અર્થ શું છે? મહાકષ્ટે અથવા મરીને પણ. આમ શું કે છે આચાર્ય? આવી આવી તો વાત ના કરે ને, હિંસાની થોડી વાત કરે, કોઈના મરવાની કે હિંસાની તો વાત ના કરે ને. આચાર્યદેવ આપણને તૈયાર કરાવે છે. તને કદાચ મેક્સિમમ કોઈને આખી જે પીડા, ભય, દુઃખ કોણ લાગે ને? મરણનો ભય, મરણની પીડા, કે મને ન હો, ખબર નહીં કોઈ તો ક્યાંય ક્યાંય ગમે શું છે બોલી લે, શું કેવી રીતે મરણ જોવે છે? 6 મહિના પથારીમાં ન જ જોતું ને, જલ્યા ફટ દઈને બોલાવે ને, ભગવાન બોલાવી લે આપણને. ભગવાનને આવા કામ સોંપવા છે? તું આવા ભગવાનને માને છે તું? અહીંયા કહે છે કે તને મરવા જેટલી, મરણ જેટલો પણ કદાચ પ્રતિકૂળતાનો યોગ બને અને તો પણ તું તારા આત્માને ચૂકીશ નહીં. તો અરે આત્માની અહીંયા નહીં, તું તત્વના કોતુહલને ચૂકીશ નહીં. તેને શબ્દ શું આપ્યો છે? મરીને પણ તત્વનો કોતુહલ, મારું તત્વ શું છે એની એક જિજ્ઞાસા કરજે તું. આત્માને ચૂકવાની તે તો અનુભવ જ્ઞાની છે ને, તો પ્રશ્ન થઈ. તને મરણના કાળે પણ તું ક્યારે ભૂલતો નહીં કે હું કોણ? ચૈતન્યમય આત્મા છું, આનંદ ગુણમય હું આત્મા કેવો છો, એની એક મહિમા, કુતૂહલતા, એનું આશ્ચર્યપણું, અધિકપણું તું ક્યારેય છોડતો નહીં. અને આપણે નથી છોડતા ને, નહીં આત્માની કઈ મહિમા અધિકતા નથી છોડતા ને. અરે છોડતા નથી, યાદ જ કેદી કઈ રાશ છોડવાની વાત કરે. આવ્યું તું ને ગ્રહણ ત્યાગની વાત આવી હતી ને, પરદ્રવ્યના શું કરવું છે? ગ્રહણ કરવા છે કે નથી કરવા? નથી કરવા ને. ચાલો ગ્રહણ કરવા ન હોય તો ત્યાગ તો કરવો કે નહીં? જૈન દર્શનમાં ત્યાગની બહુ મહિમા હોય, એટલે પરદ્રવ્યનો ગ્રહણ નથી કરતો, ત્યાગ કરવો છે. અરે એ જેનું ગ્રહણ નથી એના ત્યાગના વિકલ્પ છે ના કરે તું? એનાથી આગળ શું લીધું તું? રાગનો તો ગ્રહણ કરવો છે કે ત્યાગ કરવો છે? જો ક્યાં સુધી જૈન દર્શનની વાત પહોંચે છે અને આપણે ક્યાં ત્યાગ ગ્રહણના જૂઠા વિકલ્પમાં અટક્યા છે? પરદ્રવ્યના ત્યાગ ગ્રહણમાં. અહીંયા તો કે છે રાગ જ ઉત્પન્ન થતો નથી તેને ત્યાગ કર્યો એમ કથન પદ્ધતિથી, ઉપચારથી, કેવા ગુરુ 34 દેખાણી, નામ માત્ર નથી શબ્દ આવ્યો તો એવું કેમ? ઉપચારથી તો તમે આપો, ઉપચારથી, વ્યવહારથી રાગનો ત્યાગ કરે એમ તો અપાય ને. એમાં એ શબ્દ છે એવું હોવા છતાં શબ્દ છે, જો જોવો હોય તો હજી 34 ગાથા, અને છતાં કે નામ નથી એમ બે છે. 34 ગાથામાં આપણે જોઈએ, 75 પાનું છે, બીજી લાઈન, પરભાવ તેની ઉપાધિ માત્રથી પર, તો ત્યાગના કરતા પણાનું નામ આત્માને હોવા છતાં પણ છે ને, તો છે કે નહીં? લેખું તો કર્યું હોવા છતાં પણ, સિદ્ધ તો કર્યું પણ પરમાર્થથી જોવા, તો કેમ એવું? તમે એકવાર કહો છે અને પછી કહો નામ માત્ર નથી, એમ કેમ બે કેમ કીધું? તારે કેવું હોય તો પર્યાયમાં રાગ હતો અને રાગ નથી, ત્રિકાળી સ્વભાવમાં તો નામે નહીં દેતો હતો. આ શું કહ્યું? બે વાત શું જુદી પાડી? તારે જેમ કે ને હજી તારે કેવું, પરદ્રવ નો તો કોઈ એને તો પ્રશ્ન જ નથી, પર્યાય અપેક્ષાએ જો કેવું હોય તો હા પર્યાયમાં રાગ હતો અને હવે રાગ ઉત્પન્ન થતો નથી, તો ત્યાગ કર્યો એ તું નામ આપજે. ખરેખર તો ઉત્પન્ન નથી, પણ કેવું હોય તો હજી કોના માટે કહેવાશે? પર્યાય માટે. બાકી દ્રવ્ય સ્વભાવ તો કેવો નિરપેક્ષ તત્વ હશે કે જે રાગને કરે એમ તો જે ન કહેવાય, પણ રાગને ત્યાગે એવું પણ જેને લાગવું ન પડે. શું લાગે છે આખ્યા? આનાથી આનાથી શું બીજું હોય? તત્વ શું હોય આનાથી બીજું? બહુ જ જે ગુરુદેવ કીધું સદભાગ્ય કીધા કે આવું તત્વ રહી ગયું છે, ને આવું એક સાંભળવા મળવું એ પણ એક મહા પુણ્યનો યોગ હશે. કલ્પના નહીં કરીઓ એવા પુણ્ય રાશિ ફળો. ઓહો ગુરુ કહાન તું, તો આવું તત્વ. અહીંયા ફરીથી આપણે 23 નંબરમાં કે મરવા જેટલી તને થાય ડોક્ટર કે ના હવે કેન્સર તું થોડા દિવસોનો છે, છોડીશ નહીં, મેં હું જે મય છું એ કોઈ દી છૂટતું નથી અને જે છૂટે છે તે હું છું નહીં, જે જ્ઞાનમય તત્વ હું છું એ કોઈ દી છૂટતું નથી અને જે છૂટે છે એ હું નથી, તો એ તત્વનું કોતવલી થઈ આ શરીરાદી મૂર્તદેવનો એક મુહૂર્ત એટલે બે ઘડી પાડશે. આચાર્યદેવ આ બધાથી શરીરની મુખ્યતાથી લઈને ભૂતગલથી મુખ્યતા લઈને કરે, કેટલો સમય આપણી પાસે માગે છે? બે ઘડી. બે ઘડીમાં પણ શું કરવાનું છે? પૈસા છોડવાના છે નહીં, ઉપવાસ કરવાના છે, તડકામાં ઉભો રહ્યો શું કરવાનું કીધું છે? તો અમે તો ઊંઘી જઈ ત્યારે શરીર ના તો પાડોશી જ થઈ જાય, ખબર નથી પડતી ને, ઊંઘ આવી જાય એકદમ, એમાંય સાઉન્ડ સ્લીપ આવતી હોય ત્યારે શરીરના પાડોશી થઈએ છે ને, જરાય અંશ માત્ર પણ નહીં, એમાં સહેજ કઈ, એટલે લાઈટ વહી ગઈ ને પંખો બંધ થયો અથવા કઈ કાંકરો જેવું આવી ફટ જાગી જઈએ છીએ, કોઈ એકત્વ પણ એક સમય પણ છૂટ્યું નહીં, ઓછું નથી થયું. આ એની નથી, એક સરસ પાડોશી અથવા એને છોડ્યું કોને કહેવાય આમ, જેનું સ્મરણ ના આવે ક્યારે પણ, ઘરમાં ખાવા બેઠા ક્યાંક સુવા જાય ત્યારે આમાં પાડોશી ખાઈ લીધું હશે કે નહીં, એ અત્યારના સૂતો હશે કે નહીં, કેટલું વિચાર કરીએ છીએ. આ એના જે કે શરીરનો એ પાડોશી, એક મુહૂર્ત પાડોશી થઈ એ હવે નાસ્તી, તો ત્યાં શું કરવું? એની જગ્યાએ શું કર, આત્માનો અનુભવ કર, અને તો શું થશે? પોતાના આત્માને વિલાસરૂપ, વિલાસરૂપ એટલે આનંદ, આ ફળ દેખાડ્યું. પેલા નાસ્તી દેખાડી, શું નાસ્તી દેખાડી? ફરીથી હજી એક સ્ટાર્ટિંગ લઈ, સ્ટાર્ટિંગ શું કીધું? કે તત્વનો કોતિયલ થશે, ક્યારે મરવા જેટલી તકલીફ આવે તો પણ તત્વનો કોતે, એના ફળમાં શું થશે? શરીરનો પાડોશી થશે, અને શરીરનો પાડોશી થઈ તો વૃત્તિ અંતર આત્માના અનુભવમાં જાય તો તને આત્માનો આનંદ વિલાસ એ પ્રગટ થયા વગર રહે નહીં. અને સર્વ પડદ્રવ્યથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એક પણ આના મોને તું તુરત છોડી. આ રીતે આચાર્યદેવ વાત કરી 23-25 ગાથામાં પણ દ્રવ્યથી. હવે શિષ્યને અત્યંત પોતાની નમ્રતાપૂર્વક વિનયથી પોતાની કહે છે કે આચાર્ય દેવ, અમે આપે કહ્યું એનો સ્વીકાર કર્યો, પણ અમને એક મૂંઝવણ છે કે અમે જ્યાં પ્રથમાનુયાગાદીના શાસ્ત્રો વાંચ્યા ત્યારે શાસ્ત્ર ઉપર લખ્યું હતું ટાઇટલ, હવે કોની તો સ્તુતિ અમે કરીએ છીએ? તીર્થંકરની. અને વર્ણન એમાં શેનું કર્યું? બધું શરીરનું કીધું છે, અને એના ઉપરથી અમે કોઈ બીજાનું કીધેલું નથી માનતા, આવું જીનવાણીમાં લખ્યું છે અને અમે એવું માનીએ છીએ. તો એ તો અપ્રતિભૂત જીવ કહે છે. આખી જો આ ગાથા 26 ગાથા કોના માટેની છે? આચાર્ય દેવે આપણા અભિપ્રાયની એ વાત મૂકી છે, આ આચાર્યનો અભિપ્રાય નથી. આચાર્ય દેવે આખો એક અભિપ્રાય આપણો મૂકવા માટે આખી ગાથા એ મૂકી છે કે આ જીવ અને દેહ તો એક છે. જો એમાં છે કે જીવને એક છે, તીર્થંકર અને આચાર્યની સ્તુતિ કરી તો બધી તે મિથ્યા થશે, કારણ કે એમ અમે શંકા આત્માને દેહ એક જ છે, અને એના માટે પોતે આધાર અમૃતચંદ્રાચાર્યદેવ આધાર આપે. જો શ્લોક છે એના પછીનો 24. હવે જો તીર્થંકર આચાર્યો વાંધવા યોગ્ય છે, તીર્થંકર દેવનું લહો, આચાર્ય દેવ મુનિરાજનું કોઈનું પણ લહો, પૂજ્ય બેનસી કુંદકુન આચાર્ય દેવનું વર્ણન લખ્યું છે ને, શું લખ્યું છે? એમનું ભરાવદાર શરીર હતું, બહુ પાથોળન, બહુ એવી રીતે શબ્દો. તો વર્ણન કોનું કર્યું? કે આચાર્ય દેવનું કર્યું? કુંદકુન આચાર્ય લખ્યું તો એમાં છે, કુંદકુન આવા હતા. અરે ભાઈ, એનો હવે આગળ ખુલાસો આવશે. તો એના માટે જો તીર્થંકરની કહેવાય, પોતાના દેહની કાંતિથી દસે દિશાઓને ધોવે છે, તો કોનું વર્ણન આવ્યું? તીર્થંકરનું વર્ણન. વર્ણન આવ્યું શરીરનું, ટાઇટલ લખ્યું તીર્થંકરની સ્તુતિ, અને વર્ણન કોનું આવ્યું? દેહનું. પછી એનાથી આગળ પોતાના તેજ વડે ઉત્કર્ષ તેજવાળા સૂર્યાદિકને તેજને તાક્યું છે, દેહનો પ્રકાશ છે, પોતાનું રૂપ છે, શરીરનું છે, મન હરી લે છે, અને એમની વાણી કેવી છે? કાનોમાં સાક્ષાત સુખ અમૃત વરસાય. આ બધા કોનું વર્ણન આવ્યું? શરીરનું આવ્યું, એમની વાણીઓના. શરીરમાં પાછા કેટલા લક્ષણ હોય છે? 1000 ને આ તીર્થંકરને જન્મથી હોય છે. તો વર્ણન કોનું આવ્યું? શરીર મૂર્ત પરદ્રવ્યનું. અને ટાઇટલ તો માર્યું તો કે અમે આચાર્યોની સ્તુતિ કરીએ.
અને એનો તો કે આ જો તમે એમ કહેશો શરીર ને આત્મા ભિન્ન છે તો આ બધી સ્તુતિ કેવી છે, ખોટી ઠરશે. શાસ્ત્રમાં લખે છે અને એથી અમારો, હવે શબ્દ એક વાંચવા જેવો કયો છે, અમારો એકાંત છે. તત્વ એવ આત્મા તદેવ શરીર, જો સંસ્કૃતમાં તત્વ એવ આત્મા તદેવ શરીર, શરીર તે આત્મા જ ને આત્મા તે શરીર જ. એકાંત, જો એકાંત શબ્દ એટલા માટે, તું વ્યવહારથી ઉપચારથી કહેવાય એક ક્ષેત્રાવગા સંબંધ, એ તો કોઈ દોષ નથી. એ કથન પદ્ધતિમાં વ્યવહાર કથન પદ્ધતિ છે એવું જો તને ખ્યાલમાં આવે તો કોઈ દોષ નથી. પણ એકાંત એટલે સર્વથા બધી જ અપેક્ષા એ તો એ કેવું છે, અમારો નિશ્ચય છે કે આત્મા છે તે શરીર છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે પોતાનો મૂંઝવણ મૂકી, એનો આચાર દેવે સ્વયં પોતે અમૃતચંદ આચાર્ય 27 ગાથા કુંદકુન આચાર્ય દેવ શરૂ થાય એ પહેલા એનો ખુલાસો કહે છે. એમ નથી, એમ નથી એટલે એટલે ભગવાનના શરીરમાં 1008 લક્ષણ ન હોય, એમની આવી દિવ્ય ધ્વનિ ન હોય, શરીરનું આવું તેજ ન હોય, ના તને ખબર નથી તે વાંચ્યું નથી, એમ નથી એટલે શું, શું ભૂલ ક્યાં છે, લખેલામાં ભૂલ છે કે તારા સમજણમાં ભૂલ છે, આ બે મોટો ફરક પડે છે. જીનવાણીમાં લખ્યું છે, પ્રથમાનું યુગમાં વર્ણન આવે, તીર્થંકરોના 34-37 આદિની વર્ણન આવે, એમાં લખ્યું છે, એનો દોષ નથી. તને એના ભાવ ન સમજાણો, એનો કહેવાનો અભિપ્રાય શું છે, એનું પ્રયોજન શું છે, એ મર્મ તને સમજાણો નથી તો એમ નથી. પાછી એને લીધે તું માને છે એમ નથી તો શું ભૂલતા હોય અમારે, તું એટલા માટે બોલતા કે તું નય વિભાગ ને જાણતો નથી. નય વિભાગ એટલે પાછો નહીં, નહીં નય વિભાગ, નય ના બે પ્રકારની જુદી જુદી રીતે કહેવાની પદ્ધતિ એટલે વિભાગ. તું નય ને જાણતો નહીં, નય વિભાગ ને, એટલે નય માં બે વિભાગ નિશ્ચય વ્યવહાર છે અને એની કથન શૈલી જુદી જુદી રીતે આવે છે એ તું જાણતો નથી. સ્ટીલ નો ગ્લાસ પણ અને પાણીનો ગ્લાસ આપણે બે સાંભળીએ છીએ પણ ક્યાંય મૂંઝવણ કેમ નથી થતી, બે પ્રકાર આ કથન આવે ને કે નહીં, સ્ટીલનો ગ્લાસ જ લાવજે એમ કરીને કોઈ મહેમાન આવ્યો હોય તો ત્યાં શું કહીએ, પાણીનો ગ્લાસ. ત્યાં આપણને એવો પરિચય છે કે આપણે એમાં ક્યાંય પણ ગળમથલમાં મૂંઝવણમાં નથી આવે. આચાર્ય દે કે તું નય કથન પદ્ધતિના વિભાગ છે. એક શું ટોડરમલજી એના સરસ અર્થ કર્યા છે, નિશ્ચય કથન અને વ્યવહાર કથનમાં શું વ્યાખ્યા શું લખે છે, યથાર્થ નિરૂપણ સો નિશ્ચય, ઉપચાર નિરૂપણ સો વ્યવહાર. શું છે કથન શૈલીના બે પ્રકાર કહેવાય પાછે, યથાર્થ નિરૂપણ, યથાર્થ એટલે જેવું છે તેવું, સ્ટીલનો ગ્લાસ છે તો સ્ટીલનો જ કહેવો એ કથન, તે કથન. ગ્લાસ નિશ્ચય વ્યવહાર નથી કે બે હોય, એક પાણીનો બનેલો ગ્લાસ હોય અને એક સ્ટીલનો બને, ગ્લાસ બે હોય ને, વ્યવહાર ગ્લાસ શેનો બનેલો હોય, પાણીનો, અને નિશ્ચય ગ્લાસ શેનો બનેલો હોય, સ્ટીલનો. કથન પદ્ધતિ છે વસ્તુમાં તું એ લગાવ તો તું નય વિભાગને જાણતો નથી અને તો નય વિભાગ આ પ્રમાણે છે. અને એના માટે જો આચાર્ય દેવ કેટલી ગાથા લેશે, ચલો 27 ગાથા છે, પછી 28 અને 29, ચલો એમાં પણ શું લેશે, એના પછી આગળ 30મી ગાથા પણ લેશે અને એમાં દ્રષ્ટાંત સાથેની વાત કરશે. આ રીતે ચાર ગાથાથી આખી નય વિભાગ આપણને સમજા. આ કેમ આમ શરૂઆતમાં આ બધી યાદ લીધું, આ શું આમ લીધું, આ પેલા આ જો તને કથન પદ્ધતિ અમારી કઈ છે એ જો ખબર નથી તો આગળ ગોથા ચડાવવાનો હતો એ પછી માથા ઉપરથી જ વયું જવાનું છે. પેલું આ આખી અમારી જે કથન પદ્ધતિ આવવાની છે એને તું પેલા સમજી લે અને પછી આગળ એની વાત આવશે. આજે જે કંઈક આવ્યું હતું ને કે પરમ ભાવે નથી જોતો અને જગન ભાવે, એવું શબ્દ આવ્યો હતો ને, ઉત્કૃષ્ટ ભાવે, એવું ક્યાંય આગળ આવી ગયું કઈ આગળની ગાથામાં? આપણે બહુ આગળ નથી વધ્યા, કઈ થોડું ક્યાંય 12મી ગાથામાં દેખે પરમ જે ભાવ તેમને, અને બીજું છે અપરમ ભાવે સ્થિત, આવ્યું જગન ભાવે. અહીંયા જગનમાં જ્ઞાની અજ્ઞાની, ન્યાય ખાલી જ્ઞાની માટે, તો ન્યાય પણ છે ને કે પૂર્ણ થયા એને હવે કઈ નિશ્ચય વ્યવહારને એને જાણવાનું પણ જે અપરમ ભાવે છે હજી પૂર્ણતાને નથી, તો એને વ્યવહાર ઉભો, રાગ ઉભો થશે તો તે કાળે તે રાગને જાણવે જાણવો પ્રયોજનો ન્યા વાત લીધી ને. એમ અહીંયા પણ જગન્ય ભાવે પરમે છે તો રાગ ઉભો થશે તને. ચાલો એ વાત તો ઘણી બધી સુંદર બધી સંકળાબદ્ધ એટલું બધું કર્યું છે કે શું ગુજરાતીમાં શું કહીએ, બહુ જ અદભુતતાથી એક કુદરતે બનેલું એક છે કે જે એકથી ઉત્કર્ષતા એક એક જોવો ને ભૂલો જેને એના જેવું છે. જીવનમાં એક 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 સમયસાર ને પાછળ કે આપણું જીવન અર્પણ છે. હરરોજ એક સમયે કમસે કમ 15 મિનિટ તો એ આવા પરમાગમનો હું સ્વાધ્યાય કરી જે ગુરુદેવસિંહને મેળવું, એક એક મેળવું એનાથી કેટલો આખો જીવન પરિવર્તન. ગુરુદેવસિંહને જે દિશા ગોતતા હતા, જે માર્ગ સંસ્કાર લાવેલા પણ વ્યક્તપણે કાંઈ મળતું નતું, આ એક આવ્યું ને આખી શું થઈ, દિશા ખુલી ગઈ આખી. અને જ્યાં દિશા ખુલે અને દશા પલટો ન ખાય એમ કેમ બને, તો એ આવું એક પરમાગમ. તો અહીંયા આચાર્યદેવ નય વિભાગ માટે કેટલી આપણને ગાથા કહેશે, 4 ગાથા કહેશે. એમાં 27 ગાથામાં કોની વાત આવશે, નિશ્ચય ની કે વ્યવહારની? 27 ગાથામાં કોની વાત છે? આમાં 2 આવી જશે, નિશ્ચય અને વ્યવહારની. અને એ કથન છે એવું આવશે. જો આપણે વાંચીએ ગાથા લઈએ 63 પાને 27 ગાથો. વ્યવહાર નહીં તો એમ કહે છે કે, આવ્યું શબ્દ કહે છે એટલે શું આવ્યું, કથન આવ્યું. હરિગીતમાં જો જીવ દેહ બંને એક છે, વ્યવહાર નહીં નું વચન આ છે. તો નિશ્ચય વ્યવહાર શેમાં છે, પદાર્થમાં છે કે વચનમાં છે, કથનમાં છે વાણી. તો જીવ અને દેહ અથવા વ્યવહારના એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, તો પેલો પ્રશ્ન થાય. તો જો બે જુદા છે તો વ્યવહાર એક શું કામ કે? જો જીવ અને દેહ અથવા જીવ અને પુદ્ગલ બધા જુદા છે તો વ્યવહાર કીધા શું કામ વે? અને એક કીધા એટલે આ ગરબડ ઉભી થઈ ને, પણ જુદા ને જુદા કીધા હોત તો સારી વાત છે. તારો પ્રશ્ન સારો છે. હવે જુદા કહેતા હોત ને જો તું સમજી જાત તો ક્યાં આગળ કહેવાનું હતું, પણ તું સમજતો નથી એટલે એક ક્ષેત્રાવગા સંબંધ જોઈને કહેવામાં આવે. સિદ્ધ ભગવાનનું શરીર કેવું હોય, સફેદ કે કાળું? નિશ્ચયથી કે વ્યવહારથી? કે ભાઈ એને છેજ ને તો નિશ્ચય વ્યવહાર લાગુ જ નહીં પડે. અહીંયા સંસાર દશામાં શરીરનો સંબંધ છે તો તું સીધો આત્માને તો ઓળખી નથી શકતો, તીર્થંકર ભગવાનને તો ઓળખી શકતો નથી. અને એટલા માટે શરીરથી કથન વ્યવહારનું અને સમજાવવું છે નિશ્ચય. કથન શેનું કર્યું? વ્યવહારનું. પણ સમજાવવું છે કોને? નિશ્ચયને સમજાવ. તો આ રીતે કે જીવ અને દેહ એ જુદા છે અને છતાં એક કીધું, કારણ કે અને એટલા માટે 8મી ગાથામાં બહુ ફરીથી આચાર્યદેવ દ્રષ્ટાંત પૂર્વક કહી દીધું કે સ્વસ્તિ કહેતા ન સમજાણો, કારણ કે એ ભાષા નહોતો જાણતો. એમ અહીંયા જીવ અને દેહ જુદા છે એમ સીધું કહેશું, પણ તારા ભાવમાં શું પડ્યું છે, તારા અભિપ્રાયમાં શું પડ્યું છે? એક જ છું તો એમ લાગશે કે આખો બીજાની વાત છે, કદાચ સિદ્ધ ભગવાનની વાત. અને એટલા માટે ફરીથી નિમિત્ત સાપેક્ષ શું હોઈ શકે, કથન હોઈ શકે, કાર્ય ન થાય. તો અહીંયા નિમિત્ત જોઈને તે સમયમાં તે શરીરને એ રીતે જોઈને કથન કરવામાં આવે છે. પણ તે જ સમય નિશ્ચયથી જોઈએ તો જીવ અને દેહ કદાપી ક્યારે પણ એક પદાર્થ. જો આ 2 નય વિભાગ દેખાડી દીધો, પહેલી 27માં ખુલાસો ટુકાણમાં, પછી તો હજી વસ્તાન કરશે એક એક માટે. તો ફરીથી નય વિભાગનો શું વિસ્તાર કર્યો? વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારે શું કીધું? જીવ અને દેહ ને એક કીધા. અને નિશ્ચયે શું કીધું? કે ક્યારે પણ જીવ ને દેહ એક હોઈ શકે નહીં. અને એના માટે અમરચંદ્રાચાર્ય દેવે ગત અહીંયા 27 ગાથામાં દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત ખબર સૂક્ષ્મ થોડું લઈ લઈએ આપણે થોડું. ક્યારેય પણ ગુજરાતીમાં ખબર હશે, છાસ્યું સોનું નહીં ખબર હોય એવું અહીંયા તો સાંભળ્યું ન હોય ને. કોઈ સોના સાથે ચાંદી હોય ને તેને છાસ્યુંનું કહેવાય. સિલ્વર કલર આવે ને એમાં, અને એવો છાસનો હોય ને કલર, એટલે એનું નામ શી કહેવાય? તો એનો અર્થ થયો કે જે ચાંદી છે એ સોના રૂપે થઈ ગઈ, અથવા સોનું છે એ ચાંદી રૂપે. તો બોલીએ તો છીએ આપણે, એ બોલવામાં આવે છે. અને તો પણ બેનો શું છે, એમાં સરસ શબ્દ આપણે ખાલી એટલું લઈએ, એ ટીકામાં ઉપરથી ચોટતી લીટી છે, નિશ્ચયથી એક પણું નથી, કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો પીળાપણું અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ એવો સુવર્ણ અને ચાંદીને અત્યંત ભીનપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે. વિચારી લેજે, બેના સ્વભાવ ભિન્ન છે અને છતાં એક ક્ષેત્રાવગા સંબંધ જોયો, સંયોગ સંબંધ જોયો તો એક કહેવામાં આવ્યું છે. કથન માત્ર વ્યવહાર છે. નિશ્ચય તો એમ કે છે દેહ અને આત્મા જુદા છે, સોનું ને ચાંદી જુદા છે, એ વાત આપણને બે કીધી. હવે 28 અને 29 ગાથા બે માં હવે કોની વાત છે? નિશ્ચયની સેમા વ્યાખ્યા અને વ્યવહારની સેમા વ્યાખ્યા 28 ને 29 માં. 28 માં વ્યવહારથી વ્યાખ્યા છે અને 29 માં નિશ્ચયની વ્યાખ્યા. જો વાંચે લખ્યું છે, આમાં કઈ બહુ ખુલાસાની જરૂર નથી ને, હવે તો ખ્યાલ આવી જશે ને. જો એમાં છે, જીવથી જુદા પૂતગલમાં આ દેવને સ્તવીને મુનિ માને પ્રભુ કે વળી તો વંદન સ્તવાના, એ બધું કેવું છે? એ વ્યવહાર થયો. શું છે? વર્ણન કોનું કર્યું? દેહને સ્તવ્યું. અને માયનું કોનું? કેવળ. એ તો બધું શું આવ્યું? વ્યવહાર. કારણ કે શરીર એ પૂતગલ છે અને કેવળ તો ચેતન છે, બેના સ્વભાવ ભિન્ન છે, એક રૂપ પણ નથી. અને એ જ દ્રષ્ટાંત અહીંયા આચાર્ય સોનું ચાંદીનું સાથે લીધું કે જો વર્ણન શું આવ્યું? શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં છે. આવો શબ્દ ટીકામાં બીજી 86 સોનું આપણે કાઠિયાવાડીમાં કહેવાય, સફેદ સોનું હોય ને, સફેદ સોનું હોય ને, તો કેમ બોલીએ છીએ આપણે? ખોટું બોલીએ છીએ કે ભાઈ શ્વેત એટલે ચાંદીનો ભેખ એમાં છે, એટલા માટે એ કથન છે. બાકી સોનું તો નિરંતર કેવું હોય? સદાય કેવું હોય? પીળું. જેમ તીર્થંકર કેવા હોય છે? એ તો અરૂપી આત્મા છે, છતાં એ શુક્લ વર્ણ છે. એવી રીતે સુવર્ણ વર્ણ છે. સિમંદર ભગવાનનો વર્ણ કેવો છે? ઘણી વાર પૂજામાં આવ્યું હશે, સુવર્ણ વર્ણે, બરોબર ને? સિમંદર ભગવાનનું, સિમંદર ભગવાન ક્યાં વર્ણે છે? અરે ભાઈ, સિમંદર ભગવાન તો અરૂપી આત્મા છે, એમનો શરીર થી કેવું છે? સુવર્ણ વર્ણ. તો એવું વ્યવહારથી કહેવામાં આવે. એની સામે 29 ગાતા, પણ નિશ્ચય નથી યોગ્ય. શું યોગ્ય નથી? શું યોગ્ય નથી? કે 28મી ગાથામાં જે વાત કરી હતી વ્યવહારથી, નિશ્ચયથી યોગ્ય નથી. ભક્તિથી વ્યવહારથી 12માં શરીર કેવું હતું એ દેખાવા માટે કરતો વાંધો ને, પણ યથાર્થપણે નિશ્ચયથી યોગ્ય નથી. કારણ કે નહીં દેહ ગુણ કેવળ. દેહનું તે વર્ણન જે કર્યું, એના લાલ જે સુવર્ણ વર્ણના છે, એ શુક્લ વર્ણના છે, એવું જે વર્ણન કર્યું, એ કાંઈ આત્માના કેવળીના એ ગુણ. તો કેવળીની સ્તુતિ શું કહેવાય? કે જે કેવળી ગુણ ને સ્થવે પરમાર્થ કેવળી. તે આવી ગયો બે ખુલાસો. ફરીથી વિષય ક્યાંથી શરૂ થયો? આ 26 ગાથાથી શરૂ થયો. એની પહેલા આચાર દેવે તો શરીરથી ભિન્નતાની, પર પૂતગલથી ભિન્નતાની વાત શરૂ કરી હતી. 19માં કીધું હતું, તું એક માને છે ત્યાં સુધી અપ્રતિભૂત છો અને એ જ તારું લક્ષણ છે. તો પછી આગળ વાત લીધી એનું લક્ષણ, તો કઈક શું કરવું અમારે? તેને સમજાવવા માટે કીધું 23-24 કે ભગવાન તો તને ઉપયોગ લક્ષણ જોવે છે, તું કેમ માને? જેમ પ્રકાશ ને અંધકાર ને એકરૂપ ન થાય એમ તારે બેને તો ભિન્નતા. તો પ્રશ્ન આવ્યો 26 ગાથામાં. 27 ગાથામાં એનો જવાબ પણ આપી દીધો, છતાં આચાર્ય ફરીને એનો વિસ્તાર કરીને 28 ગાથામાં વ્યવહારથી કેમ કહેવાય છે, 29માં નિશ્ચયથી શું વસ્તુ સ્વરૂપ છે એ કરીને એમાં વર્ણન કર્યું. જો હજી દ્રષ્ટાંત ઈનો ચાલુ છે. જો અહીંયા 29માં ચાંદીનો ગુણ સફેદપણું ને પૂતગલ એ સુવર્ણમાં અભાવ આવી ગયો. અહીંથી 27 ગાથાથી શરૂ કર્યું છે દ્રષ્ટાંત, એ હજી આમાં કન્ટિન્યુ કરીને કરે છે. અને નિશ્ચયથી એ વાત પૂરી કરીને હવે 30 ઉપર આવે. આચાર્ય ફરીથી શિષ્ય કહે છે, આપ અમને એટલું તો કહો, આ શરીરનો અધિષ્ઠાતા કોણ છે? જો આદિ જે વ્યવહારથી ઉપચારથી વાત કરવામાં આવે એટલે એ કહે છે, આ શરીરનો અધિષ્ઠાતા તો આત્મા છે, અને તેથી શરીરનું વર્ણન કરીએ તો આત્માનું આવી જાય, એમાં વાંધો શું આવે છે આપને? તો આચાર્ય દેવે એના જ ઉત્તર એક દ્રષ્ટાંતથી આપે. કોઈ નગરી હોય એનો સ્વામી કોણ હોય? અધિષ્ઠાતા એટલે સ્વામી, એને કોણ હોય? રાજા. અને નગરીનું વર્ણન કરીએ તો રાજાનું વર્ણન એમાં આવી જાય. પેલાના જમાના કેવું નગરીનું વર્ણન નહીં ખબર હોય ને. આમાં જો અમૃતચંદ્ર આચાર્ય શ્લોકમાં કે પેલા નગરી કેવી હોય, પેલા નગરી હોય ને એને ફરતે કોર્ટ હોય, એ તો જોયા હશે જૂનાગઢ, અને એની પેલા શું હોય, ઊંડી ખાઈ કરેલી હોય, અને એટલી ખાઈ નહીં એની અંદર પાણી ભરેલું હોય, ખાય એની અંદર પાણી અને કોટ ઊંચો, કારણ કે એકદમ લશ્કર આવે તો શું છે, ખાય ને હોય તો થોડુંક રોકાય ને ત્યાં સુધી અંદર ખબર પડી જાય, અને લોક કોટ ઊંચો રાખે એનાથી. અને એક બીજું પણ એક ખબર છે, ગુરુદેવ કહે છે દ્રષ્ટાંત, રાણપુર છે, રાણપુર તો જોયું છે દ્રષ્ટાંત આવે છે ને, એનો કિલ્લો છે એમાં શું એક પદ્ધતિ કેવી છે, ત્યાં પડઘા પડે છે. પડઘાનું કેવી રીતે ખાસ લોજિક શું છે કે બાર માસ હોય શત્રુ આવીને ગંદુ પડે ને, તો એનો એવો પડઘો પડે એને એમ લાગે કે અંદરમાંથી બંદૂકની ગોળી આવે છે, અંદર જેજી ન હોય ખબર. કુદરતમાં ત્યારે એવું હશે કે ત્યાં બાર ઓલો હોય અવાજ કરે તો પડઘો જ પડે એમ. અહીંયા આચાર્ય દેવે આવું કે જો ભાઈ આવું નગરીનું વર્ણન થાય કે કેવું છે કે નગરીને મોટો ઊંચો કોટ છે, જો વાંચવું હોય તો છે 67 પાને જ, આ નગર એવું છે કે જેનો કોટ વડે આકાશને રસ્યું છે, એટલે આકાશ સુધી આમ ઊંચું છે એમ કહેવાનો. પછી બગીચાઓની પંક્તિ ભૂમિ તળને ગઈ, ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાય છે, એની પેલા આગળ બધામાં હોય, અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જેને પાતાળ ઊંચું લીધું, નીચું લીધું, અને અહીંયા વચ્ચેનું લીધું મિડલ, ગઢમાં શું લીધું ઊંચું, ખાઈમાં શું નીચું, અને ઓલું પૃથ્વીનું, કે ત્યાં એવું વસ્તુ હોય કે અંદર ખબર ન પડે આ જમીન કેવી છે. તો એવું બધું વર્ણન કે આમ નગરનું વર્ણન કરતા રાજાનું વર્ણન થાય છે નહીં, કારણ નગરનો તો અધિષ્ઠાતા રાજા છે, સ્વામી છે. અરે ભાઈ ત્યાં રાજા તો અંદર મેલમાં બેઠો હશે અને કાંઈ વર્ણન આવ્યું નથી આમાં. આ એવી જ રીતે અધિષ્ઠાતા છે તો પણ, અને એ રીતે શરીરનું વર્ણન કરવાથી તીર્થંકરનું સ્તવન થતું એમ સુંદર. એક આચાર્ય દેવ એક એમનો કીધું આવા હું પ્રશ્ન પૂછે છે, તને હજી કાંઈ આવડતું નથી ને આવું, કેવી કરુણા બુદ્ધિથી એ ચાર ગાથાઓ દ્વારા અને એમાં શ્લોક રચીને પણ વર્ણન. તો અંતે શિષ્યને થયું તો અમને હવે તીર્થંકર કેવડીની સાચી સ્તુતિનું સ્વરૂપ જો, એની જિજ્ઞાસા અમારી ભૂલ થઈ એ પોતાનો શિકાર થયો, તો હવે અમને છે ટાઈટલ 67 પાને, હવે હવે એટલે અમારો અભિપ્રાય ખોટો અમને સ્વીકાર થઈ ગયો, તો હવે તીર્થંકર કેવળીની નિસ્તુતિ કહો. તો આમાં પણ આચાર્યદેવ વિસ્તારપૂર્વક ત્રણ ગાથાઓ લેશે, ત્રણ પ્રકારની સ્તુતિ. ત્રણ પ્રકારની સ્તુતિ એટલે એક એક શરીરથી સ્તુતિ, એક વચનથી સ્તુતિ, અને એક કાય નહીં, મન વચન કાયથી નથી કરવી, તો આપણે કરશું બીજા પાસે કરાવશો ને કરતો હોય અનુમતો કરવું કરાવ અનુમોદનથી કરશું. વિતરાગતા એક જ ધારા છે, એમાં વિતરાગતાની ઓછી વધતી હોવાથી ત્રણ પ્રકાર કીધા. એ રીતે સ્તુતિના પ્રકાર નથી, સ્તુતિ કેવી છે એક વિતરાગતા રૂપની જ છે, પણ એની ભૂમિકાથી ત્રણ પ્રકાર લીધા છે. એમાં ત્રણ ભૂમિકામાં સૌથી પહેલું જીતેન્દ્રી જીન, જીતમો જીન અને ક્ષીણ, એ ભૂમિકા પ્રકારે ત્રણ, બાકી વિતરાગતા એક જ છે એમાં, એમાં ક્યારેક રાગથી થાય ને ક્યારેક એવું નથી. તો પહેલું પ્રથમ જે જીતેન્દ્રી છે એ કેવી છે, જગન્ય પ્રકાર, એટલે સૌથી શરૂઆતની, અને કેટલામાં ગુણસ્થાને થઈ શકે, ચોથે ગુણસ્થાને, અને એનાથી આગળ જીતમો જીન. એ શેની વાત છે, ઉપસમ શ્રેણી જે માંડે છે કે જ્યાં મોને ઉપસમ કરે છે, અને છેલ્લી કઈ છે, ક્ષીણમો, એટલે જ્યાં મો ક્ષપક શ્રેણી પર આરોહણ થાય છે ત્યાં મોનો કેવો થતા જાય છે, અભાવ થતો જાય છે, અને જ્યાં કેવળ જ્ઞાન થાય તો એ કેવી સ્તુતિ છે. અહીંયા પેલું સમ્યક દર્શન થતા શરૂ થયું, પછી બે મુનિ દશાની વાત આવી, એક ઉપસમ શ્રેણીની વાત આવી અને એક ક્ષપક. ઉપસમ શ્રેણી એટલે મોને શું કરે છે, ઉપસમ કરે છે, દબાવે છે, જીત પણ એનો ક્ષય નથી. ક્ષપક શ્રેણીમાં શું થતું જાય છે, ક્ષય. અને પછી કેવળ જ્ઞાન થયું અથવા બારમું ગુણસ્થાન થયું ત્યાં કેવી સ્તુતિ હોય, કેવી સ્તુતિ હોય. અરે ભાઈ એ સ્તુતિ કરવા યોગ્ય બને છે. સ્તુતિ સ્તુતિ ક્યાં હોય, જ્યાં અધુરાશ હોય ત્યાં કે પૂર્ણતા હોય ત્યાં સ્તુતિ ક્યાં હોય. સ્તુતિ અધુરાશમાં હોય, પૂર્ણતામાં તો સ્તુતિને યોગ્ય બનતા હોય. તો આ રીતે ત્રણ પ્રકારની એ છે. અને એમાં પણ પહેલી જે છે જીતમો ઇન્દ્રિયો જીતેન્દ્રીજીની છે, એમાં શબ્દ શું આપ્યું? જ્ઞેયનાયક શંકર દોષ. જ્ઞેયનાયક એટલે જ્ઞેયનાયક જુદા છે અને છતાં એનો ખીચડો, શંકર એટલે ખીચડો, ખીચડો એટલે એકમેક માની. આ જે જગતના જે એમાં પણ ત્રણ લીધા, જ્ઞેય, જ્ઞેયમાં કોણ ત્રણ લીધા? દ્રવેન્દ્રી, ભાવેન્દ્રી અને એના વિષયો, એ ત્રણેયને શેમાં નાખ્યા? જ્ઞેયમાં નાખ્યા. એ જુદા છે અને તું એનાથી જુદો. એને બધી સુંદર છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવેન્દ્રી, એક એકની વ્યાખ્યા નથી સાથે અહીંયા. શરીર પરિણામને પ્રાપ્ત કે મારા પણ એ પ્રાપ્ત છે? આ જ પાંચ ઇન્દ્રિયો છે એ શેમાં છે? મારામાં છે કે શરીરમાં પરણમેલી? અને એ બાય ને સ્થૂળ છે તો અહીંયા અંતરંગમાં હું સૂક્ષ્મ છું. પછી ભાવેન્દ્રી કેવી છે? ખંડખંડ જ્ઞાન છે, એની સામે હું અખંડ છું. અને આ સંયોગો બાય જ્ઞેય એના વિષયો છે, એ બધા સંગવાળા, એની સામે હું અસંગ. એક એક માટે એક એક શબ્દ પ્રયોગ જુદા કહે છે આચાર્ય. અને એ રીતે કરીને છેલ્લે જો એનું વાંચવું હોય તો 69 પાને વાંચીએ. આખું અંદર ટીકા તો નથી લઈ, ઘણી લાંબી છે બધું. એમાં છેલ્લે ટીકાનું છેલ્લા શબ્દ એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે મેળો. આચાર્યદેવ શરૂ કરી દીધું. 72 ગાથા તો ફેમસ છે. ગુરુદેવ અહીંયા પણ કહે છે તું કેવો છું? આ તારો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. અને એવી જ રીતે પછી એના પછીની 32 નંબરની ગાથામાં કેવું છે? ભાવક ભાવ. અહીંયા પેલું શું આવ્યું હતું? જ્ઞેયનાયકનું આવ્યું. હવે 32માં શું આવ્યો છે? ભાવક ભાવ છે ને, ભાવક ભાવ્ય શંકર દોષને એ દૂર કરે છે. અને 33માં ભાવક ભાવનો અભાવ, કારણ કે ક્ષીણ કરી નાખે ને, મોનો ક્ષયની છે એટલા માટેની અભાવની. અને અહીંયા ભાવક ભાવનો શંકર દોષ, એ બેની વાત ત્રણ પ્રકારની કરી. અને એના વડે હવે એના પછીનો જે એમાં વાંચવું હોય તો 72 નંબરની પૂરું કરીએ. જેટલી ગાથા થોડીક પૂરી કરીએ એમાં 72 પાનના ઉપર 27 નંબરનો કળશ જોઈએ. એમાં નીચેથી લઈએ તે ચૈતન્યનું સ્તવન છે. 72 પાને નીચેથી બીજી લાઈન. તે ચૈતન્યનું એટલે કોનું? અહીંયા કેવળીનું. અને કેવળીની બીજી ભાષામાં કઈ? આત્માનું. એ સ્તવન અહીંયા ત્રણ પ્રકાર, જીતેન્દ્રી, જીતમો અને ક્ષીણમો, એમ ઉપર કહ્યું એમ છે. અને તેથી અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નય વિભાગ થી આવી ગયો. પછી લિંક, તું નય વિભાગ જાણતો નથી એટલા માટે વર્ણન કર્યું તું શરીરનું અને માની લીધું તીર્થંકરનું, એનો ઉત્તર દીધો. હવે એક સરસ વાત કરે છે. હવે જો આવું કીધું તો આચાર્યદેવ કહે છે ક્યાં જીવને ભેદના નહીં થાય. 28 નંબરના કળશમાં કીધું જો શબ્દ છે, એમાં પણ નીચેથી ટ્રાઈ લઈ કે આ રીતે નય વિભાગની યુક્તિ વડે જળ મૂળથી ઉખેડી નાખ્યું. શું છે? એકત્વ હતું એને જળ મૂળથી અત્યંત. ત્યારે ક્યાં પુરુષને જ્ઞાન તત્કાળ થઈને, જો તત્કાળ પાછો શબ્દ છે નહીં, પેલું સાંભળી લેશું ને પછી કરશું. તત્કાળ અને હવે કેવું? આ ટાઈમ આપ્યો તત્કાળ ટાઈમ અને હવે કેવું? યથાર્થપણાને ન પામે એને સમ્યક જ્ઞાન ન થાય. સાચું ભેદ જ્ઞાન થઈ કે અવશ્ય પામે. કેવું? પોતાના રીજસમાં. આ પ્રકારે એ જે અપ્રતિબિંધ કહ્યું કે અમારો તો એવો એકાંત નિર્ણય છે કે દેહ ને તે આત્મા છે. આ રીતે જો આપણે વિચારીએ તો અહીંયા કોની વાત આવે? મુખ્ય શ્રદ્ધા જ્ઞાનની વાત આવી ગઈ. ભલે સાથે ચારિત્ર જોડાયેલું છે પણ હવે 34મી ગાથામાં આચાર્ય ચારિત્ર જોડે છે, પ્રત્યાખ્યાન કહીને. અહીંયા આખી જે એકત્વ બુદ્ધિનો અભિપ્રાય હતો એ મિથ્યા શ્રદ્ધા જ્ઞાનમાં હવે સાથે 34મી ગાથામાં શું ઉમેરે છે? પ્રત્યાખ્યાન. અને પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર. તો ચારિત્રમાં પણ શું છે એમાં સરસ છે. જો શબ્દ 34 ગાથાનો વાત, સૌ ભાવને પર જાણીને, ફરીથી શબ્દ શું વાપરો? જો એક આ ત્યાગ માટેની એક વિધિ કરી આપણને. ત્યાગ ક્યારે થશે? એને ગ્રહણ કરશું કે એને પરરૂપે જાણશું? સ્વરૂપે જાણશું કે પરરૂપ? ત્યાગ ક્યારે થશે? એને સ્વરૂપે જાણશું કે પરરૂપે જાણશું? ક્યારે થશે? જેને પરરૂપે જાણશું તેનો ત્યાગ થયા વગર રહેશે નહીં, અને જેને સ્વપણે જાણશું એનું ગ્રહણ થયા વગર. અને એટલા માટે જ્ઞાન તો બેમાં રહેવાનું છે. ત્યાગમાં કે ગ્રહણમાં કામ કોણ કરવાનું છે? જ્ઞાન. જ્ઞાન એને પરરૂપે જાણશે તો એના પ્રત્યેનો ત્યાગ, એટલે એનો પ્રત્યેનો એકત્વનો ભાવ, મોહ ભાવ છૂટા વગર રહેશે નહીં. અને એને સ્વપણે જો જાણશે તો એને ગ્રહણ કરવાનો ભાવ થયા વગર રહેશે. અને તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યા. અને એનું સુંદર દ્રષ્ટાંત આપણને 35મી ગાથામાં ધોબીનું, એ તો બધાને લગભગ ખબર જ છે કે હજી તો પેલા મારું કપડું માનતો હતો, એને એટલા માટે દેવા માટે તૈયાર નહોતો. શું છે, એને મારું છે એનું એનું ચિહ્ન નહોતું જોયું, લક્ષણ નહોતું જોયું, પોતાનું માનતો હતો અને દેવા તૈયાર નહોતો. અને જ્યાં લક્ષણ જોવે છે ત્યારે કપડું ક્યાં છે, ક્યાં છે? હજી એવી ને એવી સ્થિતિમાં છે. પણ જ્યાં લક્ષણ જોયું, બીજાનું નામ જોયું, ત્યારે શું થઈ ગયું? આ જૈન દર્શનની એક માનતા છે, જગત આખા જેનો ત્યાગ ન કરી શકાય એના ત્યાગમાં અટવાયેલું છે. અને અહીંયા કહે છે તારા જ્ઞાનમાં આખી રમત કરવાની છે તારે. પણ જ્ઞાન ભાવ જ યાદ ન આવે શું કરી શકશે? તો એ અહીંયા કહે છે. અને એના પછીના કળશમાં પણ આચાર્યદેવ એ રીતે, જો આ બહુ જ કહે છે કે ઓલામાં જેમ કીધું કે હવે કોને ભેદ ના થાય, અહીંયા આચાર્યદેવ કે આ દ્રષ્ટાંત આપ્યું એ વાત હજી પૂરી ન થાય. અને એ પહેલા જ 77 પાને 29 નંબરનો કળશ એ જૂની ન થાય, દ્રષ્ટાંતની દ્રષ્ટિ એટલે દ્રષ્ટાંતની વાત જૂની થાય એ રીતે અત્યંત વ્યક્તિ બીજી પ્રવૃત્તિમાં ન જડાય એ પહેલા જ તત્કાળ. ફરીથી ક્યારની વાત છે આ બધી? પછી કરજે, તું નિરાતે કરજે. અને આપણે એવું જ મૂક્યું છે, હું નિરાતે કરીશ. ઓલા તો મારે કામ જલ્દી. અહીંયા આચાર્ય તત્કાળ સકલ્ય અન્ન ભાવોથી રહીત પોતાને આનંદભૂતિ તો થઈ ગઈ. કેવો શિષ્ય હશે આચાર્ય, કે અમારા શિષ્ય તો આવા છે, વાત હજી પૂરી કરીએ ન કરીએ પેલા અનુભવ. તો હવે અનુભૂતિ માટે 36 અને 37 ગાથા માટે બેમાં શું ફરક છે? 36માં કોનું છે? ભાવક ભાવથી ભેદનાથ. અને 37 ગાથામાં કોની વાત છે? જ્ઞેય ભાવથી ભેદ. અને આ બે થી જ્યાં કરે છે ત્યાં 38 ગાથામાં શિષ્ય કહે છે મને આત્માની અનુભૂતિ થઈ ગઈ. અને એ પછી એ પૂર્વરંગ આખો પૂરો કરે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
દેવોના 5-5 કલ્યાણક શ્રી આ ભરતભૂમિ 35 બની છે. આમ ભક્તોની સાધ્ય વિશિષ્ટ દર્શન પ્રાપ્ત લોકાગ્રહ બિરાજમાન રૃષ્પાદી માસ પર્યંત 24 ઇન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોષણમાં શોભાયમાન કેવળ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ સિમંદરાદી અજિત વેર્ય પર્યંત 20 વીરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપીણ સમય ધ્રુવધામની ભક્તિધોની દખાવનાર અડગ જ્ઞાન મનના ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેક અન્ય મુદ્રિત દ્વાદશાંગમય જીનમુખોદભવિત પરમ વિતા શબ્દાતા નિત્યબોધક સમયસરાદી સમસ્ત જીનવાણી મહાત્મનો જય હો. સદૈવ વિદ્યનો પ્રવાસ કરી સિમંદ્ર ભગવાનના રૂડા સંદેશા ભરત ક્ષેત્રમાં લાવનાર કલિકા સ્વગ્ના હલતા ચાલતા શીતસમ ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડો ભક્તોના તારણહાર અમ ભક્તોને મૌની નમાશે જગાડનાર અનંત અનંત ઉપકારી પ્રાપ્ત સ્મરણી શ્રી કહન ગુરુ ધ્યેવનો જય હો. સમય સારોપી મીઠી મધુરી મોરલીના નાદ સાંભળી જેઓએ અમૂલ્ય તત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવા સમ્યક દર્શન રત્નથી શોભિત પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શાશ્વત પર્વ અષ્ટાનિકા પર્વનો જય હો. વિતરાક સર્વજ્ઞ પ્રણીત પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે દિન વાણી ભારતી તો હે જપુ દિન રે જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સુજે લોક આલોક સો વાણી મસ્તક નમુ સદા દેત હું દુઃખ. બોલો પરમેશ્વર સદાતા નિત્ય બોધક પંચ પરમાગમ આદિ દ્વાદશ સંગમય સમસ્ત જીનવાણી માતનો જય હો. આવતીકાલથી અભિષેકનો સમય સવારે 7 કલાકે રહેશે. ત્યારબાદ જીનેન્દ્ર ભગવંતોની પૂજા.